એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ગહન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે આધ્યાત્મિક જગતમાં ખળભળાટ મચાવ્યો હતો અને આજે પણ એટલું જ પ્રસ્તુત છે. રામદાસનું પુસ્તક અહીં અને અત્યારે રહો, એટલે કે બી હિયર નાઉ.
નમસ્કાર. અને હા, તમે બરાબર કહ્યું, આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે. લગભગ 50 વર્ષ થઈ ગયા, પણ એની વાત આજે એટલી જ સાચી લાગે છે.
કેમ એવું લાગે છે? શું ખાસ છે એમાં?
કારણ કે એ છે ને, આપણા બધાના મનમાં જે મૂળભૂત સવાલો હોય છે ને, સુખ શું છે, શાંતિ ક્યાંથી મળશે, આ પૈસા, સફળતા, એ જ બધું છે, એ બધા સવાલોને સ્પર્શે છે. અને સૌથી મોટી વાત એ યાદ દેવડાવે છે કે આપણા મોટાભાગના દુઃખનું કારણ તો આપણું પોતાનો અહંકાર છે, પેલો હું જે કાં તો ભૂતકાળમાં અટવાયેલો છે અથવા ભવિષ્યની ચિંતા કર્યા કરે છે.
બરાબર. એટલે ખાલી વાંચવાની ચોપડી નથી એમ?
ના, જરાય નહીં. આ તો એક અનુભવ જેવું છે, એક આમંત્રણ છે કે ભાઈ પાછા આવો વર્તમાનમાં, અહીં અને અત્યારે.
અને આવા ગહન પુસ્તકના લેખક રામદાસ, એમની પોતાની સફર પણ કંઈ ઓછી રસપ્રદ નથી. મૂળ નામ તો ડોક્ટર રિચર્ડ એલ્પર્ટ. સ્ટેનફર્ડમાંથી પીએચડી સાયકોલોજીમાં, પછી હાર્વર્ડમાં પ્રોફેસર, મતલબ એકદમ ટોચની શૈક્ષણિક કારકિર્દી. ભાગ્યે જ કોઈ વિચારે કે આવી વ્યક્તિ પછીથી આધ્યાત્મિક ગુરુ બને.
ખરું ને? અને મજાની વાત એ છે કે એમની આ આધ્યાત્મિક ખોજ શરૂ ક્યાંથી થઈ? તો કે એ જ સફળતામાંથી જે ખાલીપો અનુભવાતો હતો ત્યાંથી.
અચ્છા.
1960s દાયકામાં એમણે અને પેલા ડોક્ટર ટિમોથી લિયરી બંને મળીને સાયકેડેલિક્સ પર કામ કર્યું. એલએસડી, સાયલોસાઇબિન,
એ બધું.
હા
હા,
એ પ્રયોગો તો બહુ જાણીતા છે.
હા
હા, એમને એમ કે કદાચ આ પદાર્થો ચેતનાના કોઈ નવા દરવાજા ખોલશે. પણ પછી સમજાયું કે એ અનુભવો તો ટેમ્પરરી હતા, ક્ષણિક. એ કાયમી ઉકેલ નહોતો, અંદરનો ખાલીપો તો ત્યાં જ હતો.
એટલે એમની ખાસિયત એ બની કે એક તરફ પશ્ચિમનું તર્કબદ્ધ વૈજ્ઞાનિક મન અને બીજી તરફ પૂર્વની ગહન અનુભવ આધારિત આધ્યાત્મિકતા, એ બંને વચ્ચે જાણે પુલ બન્યા.
એકદમ.
એમની જિંદગી જ આખી આ બે દુનિયાના સંગમ જેવી છે.
એકદમ. અને એ કાયમી શાંતિ, કાયમી જાગૃતિની શોધ જ એમને 1967 ભારત ખેંચી લાવી.
અને ભારતમાં પછી ગુરુ મળ્યા.
હા, શરૂઆતમાં તો અહીં પણ શંકા સાથે જ આવેલા, એક પ્રોફેસર, એક વિદ્વાન તરીકે. પણ પછી હિમાલયમાં એમની મુલાકાત થઈ નીમ કરોલી બાબા સાથે, એમના ગુરુ. ભક્તો એમને પ્રેમથી મહારાજજી કહેતા. અને એ મુલાકાતે બધું બદલી નાખ્યું. એમનું પેલું તર્કવાળું મગજ હતું ને, એ હલી ગયું. મહારાજજીએ એમને એમની માતાના મૃત્યુ વિશે કંઈક એવું કહ્યું જે ફક્ત ડોક્ટર એલ્પોર્ટ જ જાણતા હતા, કોઈ બીજાને ખબર જ ન હોઈ શકે.
અચ્છા.
બસ એ ક્ષણે જાણે ડોક્ટર રિચાર્ડ એલ્પર્ટ રહ્યા જ નહીં. એમનું મૃત્યુ થયું અને રામદાસનો જન્મ થયો. રામદાસ એટલે ઈશ્વરનો સેવક. અને આ જે પરિવર્તન છે ને, એ જ આ પુસ્તકને સાચી ઓથેન્ટિસિટી આપે છે. આ ખાલી લખેલી વાતો નથી, આ જીવાયેલું સત્ય છે.
વાહ. તો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. અહીં અને અત્યારે રહો, શીર્ષક જ બધું કહી દે છે, પણ એનો મુખ્ય તર્ક શું છે? શું કહેવા માગે છે પુસ્તક?
જો, મૂળ વાત બહુ સીધી છે. આપણને જે પણ માનસિક તકલીફ થાય છે, ટેન્શન, ચિંતા, અફસોસ, એનું કારણ શું? કારણ એ કે આપણું મન છે ને, એ વર્તમાનમાં આ ક્ષણમાં ટકતું જ નથી.
હા, એ તો સાચી વાત છે. ક્યાંક બીજે જ ભટકતું હોય.
કાં તો ભૂતકાળની વાતો વાગોળ્યા કરે, આમ થયું તેમ થયું, અથવા તો ભવિષ્યની કલ્પનાઓ કરે, કે પછી ડર્યા કરે કે આમ થશે તો તેમ થશે તો.
બરાબર.
આપણો જે અહંકાર છે, પેલી હું અને મારુંની ભાવના, એ આ ભૂતકાળ અને ભવિષ્ય સાથે એટલો ચોંટેલો છે કે એને વર્તમાન દેખાતો જ નથી. પુસ્તક કહે છે કે ભાઈ, સાચી શાંતિ, સાચો આનંદ, એ તો ફક્ત અહીં છે, આ ક્ષણમાં, અત્યારે. બી હિયર નાઉ.
એટલે આ કોઈ ટાઈમ મેનેજમેન્ટની ટેકનિક નથી કે ભાઈ તમારો સમય બચાવો. આ તો ચેતનાના લેવલ પર કંઈક બદલવાની વાત છે.
બિલકુલ. ટાઈમ મેનેજમેન્ટથી ક્યાંય આગળની વાત છે આ. પુસ્તકની ક્રાંતિકારી વાત એ છે કે પૂછે છે, હું કોણ છું અને જવાબ આપે છે કે તમે તમારા વિચારો નથી, તમારી લાગણીઓ નથી, તમારી નોકરી કે ભૂમિકાઓ નથી.
ઓકે, તો એ બધું શું છે?
એ બધું તો અહંકારનો ખેલ છે. તમારું સાચું સ્વરૂપ, તમારું અસલી હું, એ તો આ બધાથી પરે છે. કોણ છે? એ છે એક શાંત જાગૃત સાક્ષી, જે બસ આ બધું બની રહ્યું છે એને જુએ છે.
સાક્ષી ભાવ.
હા, પુસ્તક આપણને એ સાક્ષી ભાવમાં સ્થિર થવાનું કહે છે. આ કોઈ બુદ્ધિની રમત નથી, આ તો અનુભવવાની વાત છે. ચેતનાનું વર્તમાનમાં સ્થિર થવું.
એટલે જ તમે કહ્યું કે આ એક અનુભવ છે. પુસ્તકનો હેતુ પણ એ છે કે ખાલી માહિતી ના આપે, પણ વાચકને એક આંતરિક યાત્રા પર લઈ જાય. ખાસ કરીને પશ્ચિમમાં એ સમયે જે તર્ક અને ભૌતિકવાદનો અતિરેક હતો, એનાથી જે શૂન્યતા આવી હતી, એ ભરવાનો પ્રયાસ હતો આ.
હા, ચોક્કસ. અને એની જે રચના છે એ પણ અનોખી છે. એના મુખ્ય ત્રણ ભાગ છે, જે રામદાસની પોતાની યાત્રાને જ દર્શાવે છે.
કયા ત્રણ ભાગ?
પહેલો ભાગ છે આત્મકથા. એમાં એમની પોતાની વાત છે, આ યાત્રાની જરૂર શા માટે પડી એ સમજાવે છે.
ઓકે.
બીજો ભાગ એ પુસ્તકનું હૃદય છે, મુખ્ય ઉપદેશો, શું સમજવાનું છે એ. આ જ પેલો પ્રખ્યાત બ્રાઉન પેજીસવાળો ભાગ છે, એકદમ વિઝ્યુઅલ, નોન લિનિયર, રેખીય નથી.
એના વિશે સાંભળ્યું છે.
અને ત્રીજો ભાગ છે વ્યવહારુ માર્ગદર્શિકા, કેવી રીતે આ બધું જીવનમાં ઉતારવું. એને નામ પણ સરસ આપ્યું છે, પવિત્ર જીવન માટે રસોઈ પુસ્તક.
રસપ્રદ. તો પુસ્તકમાં ઘણા ગહન વિષયો છે, ચેતના, અહંકાર, સમય, કર્મ, ધર્મ.
હા, ગુરુ શિષ્ય સંબંધ, એ બધી વાતો આવે છે.
ચાલો આ વિભાગોમાં થોડું વધારે ઊંડાણપૂર્વક જોઈએ. પહેલો વિભાગ, એમની આત્મકથા, યાત્રા એક માનવનું પરિવર્તન, એમાં શું ખાસ છે?
એમાં ડોક્ટર એલ્બર્ટની આખી સફર છે. બધી સફળતા હતી, પ્રોફેસર હતા, પણ અંદરથી ખાલીપો હતો. પછી પેલા LSDના પ્રયોગો, એનાથી ક્ષણભર માટે તો અહંકારની દિવાલ તૂટી, પણ એ કાયમી નહોતું.
હા, એ મર્યાદા સમજાઈ એમને.
બરાબર. અને એ અનુભવો પછી જ એમને થયું કે મારે કાયમી જાગૃતિ જોઈએ છે. અને એ શોધ એમને ભારત લાવી. પછી મહારાજજી સાથે મુલાકાત, અને પેલી ઘટના બની જેણે એમના તર્કવાદી મનને તોડી નાખ્યું. એટલે આ વિભાગ એ પાયો નાખે છે. એ સમજાવે છે કે કેમ એક અત્યંત બુદ્ધિશાળી, શંકાશીલ પશ્ચિમી માણસ પૂર્વની આધ્યાત્મિકતા તરફ વળ્યો. આ સમજ્યા વગર કદાચ બીજા ભાગની વાતો અધૂરી લાગે.
બરાબર. અને પછી આવે છે બીજો ભાગ, બિંદુથી ઓજસ સુધી, આ બ્રાઉન પેજીસ. તમે કહ્યું કે એ નોન લિનિયર છે, એટલે?
એટલે કે એને પહેલા પાનાથી છેલ્લા પાના સુધી ક્રમમાં વાંચવાનું નથી. એને બ્રાઉન રિસાયકલ કરેલા કાગળ પર એટલા માટે છાપ્યો કે અલગ લાગે. એમાં લખેલું છે, ચિત્રો છે, કળા છે, અલગ અલગ ધર્મોના કોટ્સ છે, બધું મિક્સ છે.
તો એને વાંચવાનું કઈ રીતે?
કોઈ પણ પાનું ખોલો અને ત્યાંથી જુઓ. એનો આઈડિયા એ છે કે તમારું વિચારવાળું મગજ છે ને, એને બાયપાસ કરીને સીધો અનુભવ કરાવો. એક પ્રકારનું ટ્રાન્સમિશન છે જાગૃતિનું.
અચ્છા, અને એમાં શું વાત કરી છે? બિંદુથી ઓજસ એટલે?
બિંદુ એટલે આપણો અહંકારી, મર્યાદિત હું, અને ઓજસ એટલે પેલી દિવ્ય ઉર્જા, બ્રહ્માંડ સાથેની એકતા. આ વિભાગ એ યાત્રાની વાત કરે છે સૂત્રો અને ચિત્રો દ્વારા.
કયા મુખ્ય વિચારો છે એમાં?
ઘણા છે, જેમ કે ચેતનાના ઘણા સ્તરો છે. આપણે જે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ એ તો ખાલી એક જ સ્તર છે. અહંકાર આપણી વાસ્તવિકતાને ફિલ્ટર કરે છે. પછી પેલો સાક્ષી ભાવ, એકદમ ન્યુટ્રલ રહીને જોવું. વિચારો આવે, લાગણીઓ આવે, પણ એની સાથે જોડાઈ ન જવું, એ જ આપણું સાચું કેન્દ્ર છે.
અને સમય વિશે?
સમયનો ભ્રમ. પુસ્તક કહે છે, ભૂતકાળ તો યાદ છે, ભવિષ્ય કલ્પના છે, અસલી વાસ્તવિકતા તો ફક્ત આ હમણામાં છે, શાશ્વત વર્તમાન.
અને કર્મ?
કર્મને સજા પુરસ્કાર તરીકે નહીં, પણ કારણ અને અસરના નિયમ તરીકે જુએ છે, જે આપણા વિકાસમાં મદદ કરે છે. અને પેલું વાક્ય, આપણે સૌ એકબીજાને ઘરે લઈ જઈ રહ્યા છીએ, એટલે કે આપણે બધા જોડાયેલા છીએ, આપણી યાત્રા સહિયારી છે.
સાચું કહું તો આ બ્રાઉન પેજીસનો આઈડિયા થોડો અટપટો લાગે છે શરૂઆતમાં, ખાસ કરીને જો કોઈને વ્યવસ્થિત લિનિયર માહિતી વાંચવાની ટેવ હોય.
હા, લાગે, ચોક્કસ લાગે. અને એટલે જ કદાચ ત્રીજો ભાગ, પવિત્ર જીવન માટે રસોઈ પુસ્તક, એ બહુ મહત્વનો બની જાય છે. પહેલા બે ભાગમાં શા માટે અને શુંની વાત થઈ, હવે આ ભાગ કેવી રીતે કરવું એ બતાવે છે.
હા, એટલે પ્રેક્ટિકલ ગાઈડ, સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવા.
બરાબર, એમાં બધી રીતો આપી છે. યોગાસનો છે, ખાલી કસરત નહીં પણ શરીર શુદ્ધિ માટે. પ્રાણાયામ છે, શ્વાસની ટેકનિકથી મનને શાંત કરવા. અલગ અલગ પ્રકારના ધ્યાન છે.
જેમ કે?
શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માંડીને મંત્ર જાપ જેવી ભક્તિની રીતો પણ છે. પછી સાત્વિક આહારની વાત છે, શાકાહારની, અને સૌથી અગત્યનું રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાઓ.
એટલે
વાસણ ધોવા, ગાડી ચલાવવી, કંઈ પણ જો પૂરી જાગૃતિથી કરો તો એ પણ સાધના બની જાય, એ પણ ધ્યાન બની શકે છે. અને હા, સત્સંગ એટલે કે બીજા સાધકો સાથે મળવું, એના મહત્વ પર પણ ભાર મૂકે છે.
એટલે આનો હેતુ એ છે કે આધ્યાત્મિકતા કોઈ પહાડ પર જઈને કરવાની વસ્તુ નથી, એ રોજબરોજના જીવનનો ભાગ બની શકે છે.
એકદમ, એને સુલભ બનાવવાનો પ્રયાસ છે. અને એટલે જ પેલો ચોથો નાનકડો ભાગ છે જેનું મથાળું છે, ચિત્રેલા કેક ભૂખ સંતોષતા નથી.
એટલે કે ખાલી વાંચવાથી કંઈ ના વળે.
બરાબર, એ એક ઝેન કહેવત છે. મતલબ કે ખાલી આધ્યાત્મિકતા વિશે વાંચ્યા કરવાથી અનુભવ નથી થતો, અભ્યાસ કરવો પડે. શબ્દો તો ખાલી ઇશારો કરે છે.
હા,
આ વિભાગમાં પછી રામદાસે એમને જે પુસ્તકોએ પ્રભાવિત કર્યા હતા એની યાદી આપી છે. હિન્દુ, બૌદ્ધ, સૂફી, તાઓ, ખ્રિસ્તી રહસ્યવાદ, બધામાંથી જેને વધુ ઊંડા ઉતરવું હોય એમના માટે.
ખૂબ સરસ. તો આખા પુસ્તકમાંથી જો આપણે મુખ્ય વિષયો કે સંદેશા તારવવા હોય જે આજે પણ એટલા જ લાગુ પડે છે, તો એ કયા હશે?
મને લાગે છે ચાર વાતો મુખ્ય છે. એક તો અહંકારનો ભ્રમ વિરુદ્ધ સાચો સ્વ. આપણે જેને હું માનીએ છીએ, આપણું નામ, કામ, વિચારો, લાગણીઓ, એ મોટે ભાગે એક બનાવેલી ઓળખ છે. આપણું અસલી સ્વરૂપ તો એનાથી પરે છે, એક શાંત, પ્રેમાળ સાક્ષી.
હા, આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં આ સમજવું બહુ જરૂરી છે. આપણે સતત એક ઓળખ બનાવતા રહીએ છીએ.
બરાબર. બીજો મુદ્દો અહીં અને અત્યારે રહોની શક્તિ. આ તો સીધો ઉપાય છે તણાવ અને ચિંતાનો. મોટા ભાગનું દુઃખ કાં તો ભૂતકાળના અફસોસનું છે કે ભવિષ્યના ડરનું. વર્તમાનમાં સ્થિર થવું એ જ શાંતિ છે. આપણી આ ફાસ્ટ લાઈફમાં આ જ સૌથી મોટો પડકાર છે ને ઉપાય પણ.
ત્રીજો
કદાચ સૌથી અલગ વિચાર છે, દુઃખ એક શિક્ષક તરીકે. પુસ્તક કહે છે કે જીવનની મુશ્કેલીઓ, પીડા એ નકામા નથી, એ ઘંટી માટે અનાજ છે. મતલબ એ આપણને શુદ્ધ કરે છે, આપણી આસક્તિઓ ઓછી કરે છે, જાગૃત થવામાં મદદ કરે છે.
એટલે મુશ્કેલીઓને ખરાબ ગણવાને બદલે એને વિકાસની તક તરીકે જોવી.
હા, એનાથી જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. અને ચોથું, એકતા અને સેવા. જ્યારે સમજાય કે આપણે બધા અંદરથી એક જ છીએ, એક જ ચેતનાના ભાગ છીએ, ત્યારે સહાનુભૂતિ, કરુણા આપોઆપ આવે. અને એમાંથી પછી નિસ્વાર્થ સેવાનો ભાવ જાગે. પેલું વાક્ય, આપણે સૌ એકબીજાને ઘરે લઈ જઈ રહ્યા છીએ, એ આ જ ભાવના છે.
આ પુસ્તકમાં ખરેખર એવી પંક્તિઓ છે જે સીધી અસર કરે, યાદ રહી જાય. કેટલાક એવા વિચારો કે જે વારંવાર મનમાં આવે.
હા, ઘણા છે. જેમ કે જેટલા તમે શાંત થશો તેટલું વધુ તમે સાંભળી શકશો. મતલબ અંદર અને બહારનો શોર ઓછો થાય ત્યારે જ સાચો અવાજ સંભળાય, અંતરાત્માનો કહો કે સત્યનો.
બરાબર.
પછી પેલું, પીડા આપણા અવતારનો સેન્ડપેપર છે, તે કર્મ બાળવામાં મદદ કરે છે. એટલે કે તકલીફો આપણને ઘડે છે, શુદ્ધ કરે છે. એને નેગેટિવલી જોવા કરતાં એને એક ટૂલ તરીકે જોવું.
એકદમ પોઝિટિવ અભિગમ.
હા, અને એક મંત્ર જેવો વિચાર છે, હું પ્રેમાળ જાગૃતિ છું. પોતાની જાતને અહંકાર તરીકે નહીં પણ એ શુદ્ધ પ્રેમાળ સાક્ષી તરીકે ઓળખવાનો અભ્યાસ.
અને પેલું વાક્ય તમે હમણાં કહ્યું, આપણે બધા ફક્ત એકબીજાને ઘરે લઈ જઈ રહ્યા છીએ, એ પણ બહુ સુંદર છે.
હા, એ આપણી સહિયારી યાત્રા અને એકબીજા પ્રત્યેની કરુણા યાદ દેવડાવે છે.
આ બધું સાંભળવું બહુ ગમે એવું છે, પ્રેરણા મળે. પણ રોજિંદા જીવનમાં આને પ્રેક્ટિકલી કઈ રીતે ઉતારવું એ કદાચ અઘરું લાગે. કોઈ ટિપ્સ શું કરી શકીએ આપણે?
ચોક્કસ. અને શરૂઆત બહુ નાની નાની વસ્તુઓથી કરી શકાય. એક તો નાની ક્રિયાઓમાં જાગૃતિ. દિવસમાં કોઈ એક કામ પકડો, ચા પીવાનું હોય, દાંત સાફ કરવાનું હોય કે ચાલવાનું હોય, બસ એ કરતી વખતે પૂરેપૂરા હાજર રહો. શું દેખાય છે, શું સંભળાય છે, શું અનુભવાય છે, એના પર ધ્યાન આપો, મનને ભટકવા ના દો.
ઓકે. બીજું,
લાગણીઓના સાક્ષી બનો. જ્યારે ગુસ્સો આવે, દુઃખ થાય, ચિંતા થાય, ત્યારે એમાં તણાઈ જવાને બદલે એક સ્ટેપ પાછળ હટીને એને જુઓ. મનમાં કહો, ઓકે, અત્યારે મને ગુસ્સો આવી રહ્યો છે. ખાલી આટલું સ્વીકારવાથી પણ એની અસર ઓછી થશે. ટ્રાફિકમાં ફસાયા હોઈએ કે ઘરમાં દલીલ થાય, આ મદદ કરે.
હા, એનાથી થોડું ડિટેચમેન્ટ આવે.
બરાબર. ત્રીજું, દ્રષ્ટિકોણ બદલો. કોઈ મુશ્કેલી આવે, નોકરી જાય, સંબંધમાં તકલીફ થાય, તો તરત મારી સાથે જ કેમ એવું વિચારવાને બદલે પૂછો, આ સ્થિતિ મને શું શીખવાડવા માંગે છે? આ મારા માટે ઘંટીનું અનાજ કઈ રીતે બની શકે?
થોડું અઘરું છે આ, પણ પ્રયત્ન કરવા જેવો ખરો.
હા. પછી ઊંડાણપૂર્વક સાંભળો. કોઈની સાથે વાત કરો ત્યારે ખરેખર સાંભળો. મનમાં જવાબ તૈયાર કર્યા વગર સામેવાળી વ્યક્તિ શું કહે છે, શું અનુભવે છે, એના પર ધ્યાન આપો. સંબંધો સુધારવા માટે આ બહુ જરૂરી છે.
સાચી વાત.
અને છેલ્લું પણ સૌથી સરળ, શ્વાસ પર પાછા ફરો. જ્યારે પણ લાગે કે મન બહુ વિચારોમાં ખોવાઈ ગયું છે, બહુ ચિંતા થાય છે, બસ 2 મિનિટ માટે તમારા શ્વાસ પર ધ્યાન આપો. શ્વાસ અંદર આવે છે, બહાર જાય છે. શ્વાસ હંમેશા વર્તમાનમાં હોય છે. એ તમને તરત જ અહીં અને અત્યારે પાછા લઈ આવશે.
મારા માટે આ આખી ચર્ચામાંથી એક બહુ મોટી વાત એ છે કે આપણી જે ઓળખ છે, આપણું હું, એ કેટલું ફ્લેક્સિબલ છે. આપણે જેને હું કહીએ છીએ એ કોઈ પથ્થરની લકીર નથી. એને અહંકારના નાના વર્તુળમાંથી કાઢીને પેલી વિશાળ શાંત જાગૃતિ સાથે જોડી શકાય છે. આ વિચાર જ બહુ શક્તિશાળી છે.
અને મારા માટે જે સૌથી વધુ અસર કરી ગયું એ છે દુઃખને જોવાની નવી રીત. દુઃખ આપણો દુશ્મન નથી, પણ આપણો શિક્ષક છે. આ એક વિચાર જો ખરેખર ઉતરી જાય ને, તો જીવન પ્રત્યેનો આખો અભિગમ બદલાઈ શકે. પડકારોથી ભાગવાને બદલે એને સ્વીકારવાની, એમાંથી શીખવાની હિંમત આવે.
તો અંતે સાર એ જ નીકળે છે કે આપણે જે શાંતિ, જે આનંદ, જે મુક્તિ શોધીએ છીએ એ ક્યાંક દૂર ભવિષ્યમાં નથી. એ અહીં છે, હમણાં છે, આ ક્ષણમાં જ છે. આપણી સાચી ઓળખ આપણા ભૂતકાળ કે ભવિષ્યમાં નથી, પણ આ ક્ષણમાં જે પ્રેમાળ જાગૃતિ છે એમાં છે. અને આ જીવન એની બધી મુશ્કેલીઓ અને સુંદરતા સાથે આપણને એ સાચા સ્વરૂપ તરફ લઈ જતો એક અભ્યાસક્રમ છે.
બરાબર કહ્યું. અને આ પુસ્તકનું ઐતિહાસિક મહત્વ એ પણ છે કે એણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ખરેખર એક સેતુ બાંધ્યો. લાખો લોકોને પોતાના અંદર જોવા માટે પ્રેરિત કર્યા. અને એ આપણને પૂછવા પણ મજબૂર કરે છે કે જો શાંતિ અને આનંદ અત્યારે જ અહીં છે, તો પછી આપણને વર્તમાનમાં જીવતા ખરેખર શું રોકે છે? કદાચ જવાબ આપણી પોતાની અંદર જ છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.